ભાવ છે. અહંકાર તો બધા હોય છે, નાનકડા છોકરામાં પણ અહંકાર હોય, નાનો છોકરો પણ રિસાઈ જાય છે. એક મેં બૂમ પાડી, મમ્મીએ સાંભળ્યું નહીં, છોકરો કહે શું કરતી હતી, મેં કેટલી બૂમ પાડી તે સાંભળી નહીં. આ ટેણીઓ તેને આટલો ક્રોધ અને તેનું ગજું એટલું સમજણ એટલી તે પ્રમાણે ક્રોધ. પરાકાષ્ઠાનો પણ ભાવ હોય છે. હિટલરે 60 લાખ માણસોનો ખતમ કર્યા, મહાભારતમાં યુદ્ધનો કરોડો માણસો ખતમ થઈ ગયા. આ હિંસાનું પરિણામ જુઓ. હિંસા પાછળ ક્રોધ, દ્વેષ, ધૃણા, અહમ ભાવ, તિરસ્કાર આ બધા ભેગા છે. તેનો કારણ જ આ થયું. આ ભાવ અંદર થાય છે. ભાવ શબ્દ સ્પષ્ટ કરું છું, ચૈતન્ય પ્રદેશમાં થતું કંપન એમાંથી પ્રગટતી જે ધારા તેનું નામ ભાવ. જેમ સિતાર ઉપર લખેલું ન હોય કે ભીમ પલાશ રાગ છે, ભીમ દીપક રાગ છે, આ ઠુંબરી છે, તાર તાર તો એનો એ જ છે, પણ આંગળી જે રીતે ફરે તેવા રાગ નીકળે. આંગળી તમે ફેરવો તો કોકનું માથું દુખી થાય, પણ રવિશંકર ફેરવે તો ડોલ ડોલવા લાગી જાય. એના તાર એ તાર એ છે, પણ આંગળી જુદી જુદી ફરે છે, પણ એના તેમાંથી સંગીત પ્રગટ થાય છે. આત્મપ્રદેશમાં કંપન થાય છે, તેના કારણે જ અંદર જે જુદી જુદી રિધમ થાય છે તેને કહેવાય છે ભાવ.
આપણે એમ કહીએ છીએ કે મને તમારા પ્રત્યે બહુ ભાવ છે, પ્રેમ છે. તેઓ કહે કે લાવ બતાવ, બતાવી ન શકાય પણ લાગણી છે. કુછ કુછ હો રહા હૈ, કંઈ થાય છે. આ ભાવ પછી વિચાર, પછી વૃત્તિ, આ અનંત ભાવો આત્મામાં થાય છે. ધીરજથી ખ્યાલમાં રહેજો, આવા અનંત ભાવો આત્મામાં થાય છે. પરંતુ પ્રત્યેક ભાવ સ્વતંત્ર છે, એનું કર્મતંત્ર અને કર્મરચના જુદી છે. એ હું પુનરાવર્તિ કરીને કહું છું કે એક ભાવને તેની કર્મરચના જુદી છે, બીજો ભાવ જુદો, તેની કર્મરચના પણ જુદી, અને બધા માટે જવાબદાર આપણે એકલા. સમજાયું? જેટલા ભાવ તેટલા કર્મો, તેટલી જ કર્મરચના, અને જેટલી કર્મરચના તેટલા તેના ફળ, અને ભોગવવાના કોને? આપણે એકલાએ. આ કુમકુમ પત્રિકા ન લખાય કે અમારે કર્મ ભોગવવાના છે, તો તમે પણ આવજો. આ ભાવ અંદર જે થાય છે તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. શુભ ભાવ, અશુભ ભાવ અને શુદ્ધ ભાવ. જેનાથી પોતાને અશાંતિ થાય અને અશાતા થાય, અને જે ભાવથી બીજાને પીડા અને દુઃખ થાય તે અશુભ ભાવ. આ સામાન્ય બાબત છે. પરંતુ અશુભ ભાવના ઘણા પ્રકાર છે. અશુભ ભાવ એટલે હિંસા, ચોરી, અસત્ય, દુરાચાર, પરિગ્રહ, ક્રોધ, ઈર્ષા, અવર્ણવાદ. આપણે બીજું કંઈ પણ ન કહીએ, પણ એટલું જ બોલીએ કે આ હમણાં બહુ ચગી ગયો છે, ભગવાન એને ઠેકાણે પાડે તો સારું. ઘણા લોકો ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન આને ઠેકાણે પાડ. આવું કામ તમે કોઈ બીજાને કહો તો ઠીક છે, પણ આ બીજાને ઠેકાણે પાડવાનું કામ ભગવાનને કહો છો, આ તમારો ભાવ થયો. તમે ભાવ કર્યો કે તરત રચના થઈ, અને રચના થાય એટલે પરિણામ ભોગવવું પડે. અને બીજી વાત, પરિણામ ભોગવતા ન આવડે તો નવા ભાવ, અને નવા ભાવથી નવા કર્મની રચના થાય, વળી તે ભોગવવા પડે. અનંતકાળ આમ ચાલ્યો ગયો. પ્રવચનમાં તમે કલાકથી વધારે ટાઈમ થાય તો ઘડિયાળ જોયા કરો છો કે પ્રવચન ક્યારે પૂરું થશે. અહીં પ્રવચનમાં તો હજુ ટાઈમ જાય, પણ ધ્યાનમાં કેમ ટાઈમ જાય?
તો એ નહીં બને, એને સમજવાની વાત તો પછી છે. પણ અનંત પ્રકારમાં કોણ કોણ આવે એનું લિસ્ટ બનાવવું હોય તો આ જિંદગી ઓછી પડે. કેમકે અનંત શબ્દ છે, આપણે એક છીએ અને કાળ અલ્પ છે આયુષ્યનો, એમાં આપણે અનંત પ્રકારનું લિસ્ટ બનાવવું છે. હા, તો નહીં બને. એટલે કૃપાળદેવે કીધું તો કે બધા એક એક વીણી વીણીને ગોતી ગોતીને કર્મનો નિકાલ ન થાય તો ગોટો વાળીને અગ્નિમાં નાખી દેવાનું. શું કરવાનું? ગોટો વાળીને અગ્નિમાં. કયું કર્મ કેવું છે, કેટલું બળવાન છે, કેટલું મંદ છે, એ શું પરિણામ આપશે સમજવા માટે ઠીક છે, પણ એમાં બહુ ઊંડા ઉતરી તો આપણી પાસે એટલો સમય નથી કે એટલા ઊંડા ઉતરી અને આપણે એને સમજી શકીએ. લિસ્ટય ન બને તો સમજીએ ક્યાંથી? એટલે સાચી વાત તો કારણ ઉપર જવાની જરૂર છે. એ શું કરે છે, કેવું ફળ આપે છે, એ બધું સમજવા માટે છે. શાસ્ત્રો એટલા માટે કહ્યું છે કે જીવ એ વાતને સમજે તો કર્મ બંધવાના જે કારણ છે એમાંથી મુક્ત થાય. આ કહેવા પાછળનો આશય એ છે કે કર્મ બંધનના જે કારણ છે એનાથી જીવને મુક્ત થવું એ અગત્યનું છે. કારણ નહીં હોય તો કર્મ થવાનું જ નથી, કાર્ય જ નહીં થાય. તો મુખ્ય વાત એ છે કારણ, કર્મ બંધ થવાના કારણ. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય, યોગ, આ પાંચ આવ્યા મુખ્ય. અહીંયા કારણ છે એ શાસ્ત્રોક્ત, એને પણ વિસ્તાર કરીને જ્ઞાનીઓએ સમજાયો છે. મિથ્યાત્વ કોને, આપણે આમાં પણ આવી ગયું, મિથ્યાત્વ કોને કહેવાય, પ્રમાદ કોને કહેવાય, કસાય કોને કહેવાય, બધી વસ્તુ. તો કરવાનું એ છે કે કારણોનો કોઈ પ્રકારે જાણી અને કારણને દૂર કરવા, અથવા તો કારણથી અળગા થઈ જવું. આપણે કારણથી અળગા થઈ જવાનું. કારણ દૂર કરવાનું પણ મુશ્કેલ છે આપણા માટે, પણ એનાથી આપણે અળગા થઈ શકીએ. અહીંયા મારા સાહેબ શરૂ કરતા એમની શૈલીથી કહે છે, આત્મા એક અખંડ તત્વ છે. બીજો પારા, આત્મા એક અખંડ તત્વ છે, તેમાં અસંખ્ય પ્રદેશો છે અને ક્યારેય છૂટા પડતા નથી. ચૂલા ઉપર પાણી ગરમ ઉકળે, ઊંચું નીચું થાય, એમ આત્મપ્રદેશોમાં કંપન થાય છે. કંપન ઉપરથી નક્કી થાય કે આ ક્રોધ છે, અહંકાર છે, માયા છે, લોભ છે, આ દ્વેષ છે. અને ઉદાહરણથી સિતાર સમજાવી કે સિતાર ઉપર આંગળી ફરે એટલે ઝંકાર ચાલુ થાય. તેમ આત્માના પ્રદેશોમાં અલગ અલગ કંપન થાય, તેમાંથી જે રિધમ આવે છે એને ભાવ કહે છે. ભાવ અને વિચાર એ બંને જુદા છે. ભાવ પછી વિચારની પ્રક્રિયા થાય, પહેલાં ભાવ અંદર થાય છે, પછી એના સંબંધમાં જે વિચાર કરે છે, આમ કરવાથી શું થશે, આમ કરો, પહેલાં તો કરવાનો ભાવ થયો, પછી આમ કરવાથી શું થાય, શું ન થાય, આ બધું વિચારનું કામ છે. એ પછી બુદ્ધિના લેવલ ઉપર જાય છે. પહેલાં ભાવ ઉઠે છે, પ્રેમ ભાવ, દ્વેષ ભાવ વગેરે અલગ અલગ ભાવ, ગમાનો ભાવ, અણગમાનો ભાવ, અહંકારનો ભાવ, તિરસ્કારનો ભાવ, ઘૃણાનો ભાવ, કોઈને દુઃખી કરવાનો ભાવ, આ બધા જે ભાવ છે તે અંદર થતા હોય છે. અને ભાવ પછી વિચાર થાય છે, એને હવે કાર્યમાં એ ભાવ એની મેળે કાર્યમાં નહીં પલટાય, એ વિચાર કરશે, વિચાર કરતા કરતા એને કાર્યમાં પરિણામ આપશે. બધું કરે છે હાથમાં, જો કોઈ બહારથી આવીને કરી નથી જતું, એ સમજી લઈએ. જે પ્રમાણે અંદરમાં ભાવની રેન્જ હોય અને જે પ્રકારનો ભાવ હોય તે ભાવ પ્રમાણે કર્મ નક્કી થાય. તમને નવાઈ તો લાગશે, પણ આ કામ 24 કલાક અંદર થઈ રહ્યું છે. આ કામ સતત ચાલે છે, રાતના ઊંઘતા હોય, સપના જોતા હોય તો પણ આ કાર્ય કે છે ચાલુ જ છે. સંસારની પ્રવૃત્તિ કરીએ ત્યારે તો છે, એ તો આપણા લક્ષ્યમાં આવે છે, પણ ધર્મ ધ્યાનની પ્રતિ પર આપણે પ્રવૃત્તિ કરતા હોય ને ત્યારે પણ આ કામ થતું હોય છે, એ પણ લક્ષ્યમાં આવવા જેવું છે, લેવા જેવું છે. કારણ કે આપણે ધર્મ ધ્યાનની પ્રવૃત્તિ કરીએ છીએ, પણ કયો બાહ્ય આચારથી ધર્મની જે શરૂ કરીએ છીએ એમાં હાથમાં માળા હોય અને મન 14 રાજલોકમાં ફરી આવે, કેટલું 14 રાજલોકમાં ફર્યું હોય તો મનને ફરી આવે, હાથમાં માળા હોય એને વાંધો ના આવે. આ બધું શું થયું, મનથી થયેલા ભાવ, અને એ ભાવ કર્મબંધનું કારણ. તો એના પર પહેલાં જો લક્ષ આપવો હોય તો ત્યાં આપવા જેવો છે. મનમાં સમયે સમયે જે ભાવ ઉઠે છે એને કોઈ પ્રકારે વશમાં લાવવા પડશે, અને ત્યારે આ કર્મબંધની પ્રકૃતિ કે આ તે બધી વસ્તુ જે છે એ બધું એમાં સમાઈ જાય છે. જો એક વખત ભાવવશમાં થઈ જાય તો પછી કર્મબંધનું કારણ બચતું નથી. તો કર્મબંધનું કારણ ય બચતું નથી, એની પ્રકૃતિને સ્થિતિને રસને તીવ્રતાને બધું ગયું, પછી ક્યાં રહ્યું? કર્મ થાય એવું કારણ જ મિટાવી દીધું અમે તો. હવે અમને કોઈ કર્મ થવાના નથી, અમે સહજાત્મ સ્વરૂપ થયા છીએ. આ અવસ્થા આવે તારે કામ થાય. પછીના પારામાં એના મુખ્ય ભાગ કરીને કહ્યા કે આ કર્મ જે થાય છે એના આ પ્રકારનો કર્મબંધ થયો અને તેનું ફળ આ વ્યક્તિને આવું ભોગવવું પડશે. એટલે પ્રકાર, સ્થિતિ, કાળ નક્કી થાય ક્યારે ફળ આપશે, કેવું ફળ આપશે, કેટલો ટાઈમ આપશે, પછી એની તીવ્રતા મંદ શિથિલ આદિ, ત્રીજામાં, ચોથામાં આખી પ્રક્રિયામાં જગતમાંથી કર્મનો જથ્થો તમે કેટલો લેશો એ પણ નક્કી થાય. આ બધી શાસ્ત્રોક્ત પરિભાષામાં સમજણ આપી છે અને એ સમજવા માટે છે કે આપણે એનાથી કોઈ પ્રકારે બચીએ, રોકાઈએ, એના પર લક્ષ્ય આપીએ. તો પછી એવા એટલે એને પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ એમ ચાર વિભાગે એને સમજાયું છે. પણ સમજાયું છે માત્ર કર્મ સમજી લઈએ, કર્મ સમજાયું છે. પછીના પારામાં કહે છે પ્રકૃતિ એટલે સ્વભાવ. ચાર સ્થિતિ બતાવી ને, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ, એને સંક્ષેપમાં મારા સાહેબ લેશે અહીંયા. પ્રકૃતિ એટલે સ્વભાવ. આ કર્મ દુઃખ આપશે, સુખ આપશે, અનુકૂળતા આપશે, પ્રતિકૂળતા આપશે, આ જ્ઞાનને ઢાંકશે, દર્શનને ઢાંકશે. આ કર્મ દેહની રચના કરે છે, આ કર્મ દેહની રચના કરે છે. આ બધી પ્રક્રિયાઓ જે થાય છે તે પ્રકૃતિબંધ. તો આને કહે છે પ્રકૃતિબંધ. પછી જે સમયે નક્કી થાય તે સ્થિતિબંધ. પ્રકૃતિબંધ પછી સ્થિતિબંધ, તો કે જે સમયે નક્કી થાય છે તે સ્થિતિબંધ. ત્રીજું તીવ્રતા, એની ફોર્સ, શક્તિ નક્કી થાય તે રસબંધ. અને કેટલો કારમણ વરગડાનો જથ્થો તમે વાપર્યો તે પ્રદેશબંધ. આ બધા ચાર વિભાગો. એટલે એટલા માટે કે કોઈ પણ એક કર્મ કર્યું તો એનું ફળ એક સરખું નથી. કોઈ પણ એક કર્મ કર્યું તો પણ રસ કેવા ભાવથી, કેવી સ્થિતિ, કેવી આપ, આ બધા પેટા વિભાગ જે છે એના પ્રમાણે એની તારતમ્યતામાં ભોગવવામાં પણ ફેરફારો આવે. એ પ્રકારે આપણી સામે આવે અને આપણે ભોગવવાનું પણ એને આધાર ઉપર નક્કી થાય. કેવી રીતે ભોગવ છું, કેટલું ભોગવ છું, કેટલો કાળ ભોગવ છું, વગેરે વગેરે. અને મારા સાહેબ કહે છે કે મુક્ત થવું છે તો જાણવું તો પડશે. આપણને એમ થાય કે આ તો બધું બહુ લાંબુ ગણિત છે, આ કેદી સમજીએ. ત્યારે શું કહે છે મારા સાહેબ, મુક્ત થવું છે તો જાણવું તો પડશે જ કેવી રીતે કર્મ બંધાય છે. આ બધું જુદું જુદું થાય છે તેનું કારણ તમારા ભાવ જુદા જુદા છે, ભાવ જુદા જુદા છે, ભાવની તારતમ્યતા પણ જુદી જુદી છે. પ્રત્યેક સમયે જીવ એકને એક પ્રકારનો ભાવ, અરે ક્રોધ કરે તો એક પ્રકારનો ક્રોધ બીજી વખત નથી થતો, એ બીજી વખત પાછી એની તારતમ્યતા બદલી ગઈ હોય. પછીના પારામાં કેવું છે, હર ક્ષણે જે જુદા જુદા ભાવ ઉઠે છે તેથી હર ક્ષણે બંધ થાય છે. જો બંધ ક્યારે થાય, તો કે દરેક સમયે સમયે કર્મ બંધ થાય છે. કેમ? તો કે સમયે સમયે ભાવ ઉઠે છે, સમયે સમયે ભાવ ઉઠે છે એટલે સમયે સમયે કર્મ બંધ થાય છે. એવા અનંત ભાવો એક જીવાત્મા કરે છે. તો ગણિત શું આવ્યું, જીવ અનંત અને એક જીવના ભાવો અનંત. એક જીવ પણ અનંત ભાવ કરે અને અનંત ભાવો કરતો હોવાના કામે પરિણામે કર્મબંધ જે થાય તે પણ અનંત, એના પ્રકાર પણ અનંત. અનંત પ્રકાર કર્મના એટલા માટે થાય છે કે અનંત પ્રકારના ભાવો છે. દરેકનો ક્રોધ એક સરખો નથી, ઓછા બધા પ્રમાણમાં ક્રોધ હોય છે. કોઈને તમે સમજાવો તો તરત સમજી જાય, કોઈને વધારે કહેવું પડે. અને કેટલાક એવા બહાદુર હોય એ ચાર જણ જાળી રાખે તો પણ જાયલો ન રહે અને કે મને છોડો, એને પતાવી દેવો છે. જો આ ક્રોધનું છેલ્લું પરિણામ હિંસા. આમ એક કહેવાય ક્રોધ, પણ ક્રોધની અંદરમાં પણ આવા ભેદ. તો આ તો હજી એક પ્રકૃતિની વાત, એમ એવી જ રીતે ક્રોધ સંબંધમાં, માન સંબંધમાં, માયા, લોભ, દરેકની અંદરમાં આ બધા કા સમાવેશ પામે છે. એના પછીના પારમાં કહે છે, કર્મનું પ્રેરક બળ આપણો ભાવ છે. કર્મનું પ્રેરક બળ એટલે કર્મ બંધાય છે એની મુખ્ય વાત હોય તો આ એક જ છે, જીવનો ભાવ. જીવ ભાવ કેવો કરે એના ઉપર કર્મબંધની આખી ઇમારત ઊભી થાય છે. આ એનો પાયો છે. કર્મનું પ્રેરક બળ આપણો ભાવ છે. અહંકાર બધામાં હોય છે, નાનકડા છોકરામાં પણ હોય, નાનો છોકરો પણ રિસાઈ જાય. આમ અહંકાર એ તો હજી એક જ વાત થઈ, માત્ર એક અહંકારથી નથી કર્મ બંધ થતા, ઘણા કારણો છે. આ તો એક વસ્તુ વાતો શું છે, સમજવા માટે એકાદું ઉદાહરણ કહે ને એવી રીતે એક બતાવ્યું. એ છોકરો છે, સ્કૂલેથી આવ્યો, બહારથી બૂમ મારી, મમ્મી મમ્મી, મમ્મીએ સાંભળ્યું નહીં, છોકરો કહે શું કરતી હતી, કેટલી બૂમ પાડી વગેરે, આ ટેણીઓ, તેને આટલો ક્રોધ અને તેનું ગજું એટલું, સમજણ એટલી, તે પ્રમાણેનો ક્રોધ. પરાકાષ્ઠાનો પણ ભાવ, હિટલરે 60 લાખ માણસોને ખતમ કર્યા, મહાભારત યુદ્ધમાં કરોડો માણસો ખતમ થયા અહિંસાનો. આ બધા આ ક્રોધનું કે અહંકાર, માન માન ભાવ, એટલે ક્રોધ અને માન વગેરે જે કહીએ એ બધાની તારતમ્યતા બતાવવા માટે આ બધી વસ્તુ બતાવે છે. એક છોકરો ક્રોધ કરે છે, હિટલર ક્રોધ કરે છે, મહાભારતના યુદ્ધમાં જે થાય છે, બધાની પાછળ ક્રોધ તો છે જ. હા, ક્રોધ છે, અહંકાર છે, બંને છે. ભાવ શબ્દ સ્પષ્ટ કરું છું, ચૈતન્યના પ્રદેશમાં થતું કંપન, એમાંથી પ્રગટતી જે ધારા તેનું નામ ભાવ. ભાવ શું છે? આપણે કંઈ પણ ભાવ અમારે કરવા નથી. આપણે વિચાર કરીએ અમારે ભાવ નથી કરવા, કર્મનું કારણ છે ને, ભાવ નહીં કરીએ, આજથી બંધ, પ્રત્યાખ્યાન લઈ આવીએ, થશે? હા, આપણે જાય મહારાજ પાસે, અમને પ્રત્યાખ્યાન આપો, આજથી મારે ભાવ નથી કર, નહીં ચાલે, થવાના જ. એટલે તો કહ્યું જ, રાત દિવસ થઈ રહ્યો છે, 24 કલાક થઈ રહ્યો છે, એક ક્ષણ એવી નથી કે જેની અંદરમાં જેવું ભાવ નથી કરતો. ભાવ કરે પછી, ભાવ શુભ કરે અશુભ કરે, શુદ્ધ જેવ એ પછીની વાત છે, પણ કરે. ભાવથી સર્વથા મુક્ત આ જીવ થઈ શકતો નથી, એ પછી સિદ્ધ પરમાત્માની વાત આખી અલગ છે. બાકી ચાર ગતિની અંદરમાં રહેલા જીવોની આ અહીં તો ચર્ચા ચાલે છે. ચૈતન્યના પ્રદેશમાં થતું કંપન, એમાંથી પ્રગટતી જે ધારા તેનું નામ ભાવ. આત્મપ્રદેશમાં કંપન થાય છે તેના કારણે અંદર જે જે જુદી જુદી રિધમ થાય છે તેને કહેવાય છે ભાવ. આપણે કોઈને કહીએ કે અમને તમારા પ્રત્યે બહુ ભાવ છે, પ્રેમ છે, તેઓ કહે છે કે બતાવો, બતાવી શકાય નહીં, લાગણી છે, કુછ કુછ હો રહા હૈ, કંઈક થાય છે. આ ભાવ, આ ભાવને સમજવા માટે છે ને બધા સાહેબે જુદી જુદી રીતે આપણને સમજાવે છે. 98મા પાના ઉપર કહે છે કે પ્રત્યેક ભાવ, હવે જો આ વસ્તુ થોડી સરળ સૂક્ષ્મ છે, સમજવા જેવી પણ છે, પ્રત્યેક ભાવ સ્વતંત્ર છે, એનું સ્વાધીન પણ, સ્વતંત્રતા ક્યારેય ગુમાવે નહીં. કોઈ આપણને એવું નિમિત્ત આવે કે જેને કારણે ક્રોધનો ભાવ થાય, એ નિમિત્ત, આ નિમિત્ત એવું છે કે આપણને ક્રોધ થઈ આવે છે, જે આપણને ન ગમતું હોય એવું કંઈ પણ પ્રકારનું એ વર્તન કરે તો આપણને ક્રોધ આવે. અરે પણ આમ છતાં જીવે ક્રોધ કરવો કે ન કરવો એના માટે સ્વતંત્ર છે. એ વખતે ક્ષમતાભાવમાં આવવા માગતો હોય અને એને કોઈ એવું પૂર્વનું આંતરિક બળ મળી ગયું હોય, અથવા તો પૂર્વનો બોધ એ વખતે સ્મરણમાં આવી ગયો હોય, તો એ વખતે શાંત પણ થઈ જાય. અથવા બીજી રીતે કે જાણે છે, ભલે બોધ નથી પામ્યો પણ એને ખબર છે કે આ મને ક્રોધનું નિમિત્ત આવ્યું છે, પણ જો સામે હું ક્રોધ કરી તો વધુમાં વધુ નુકસાન મને અત્યારે થશે, હમણાં જ. જેમ કે કોઈ પોલીસવાળો ખોટી રીતે આપણા પર દાદાગીરી કરતો હોય તો પણ આપણે શાંત રહેવું પડે છે. ત્યાં કોઈ આપણી બોધ કામ નથી કરતો કે મહારાજ સાહેબે કીધું છે, એ વાત નથી, પણ ત્યાં આપણે વ્યવહારથી સમજીએ છીએ કે આને વતાવવા જેવો નથી, આ તો ક્રોધ કરે છે પણ અત્યારે સહી લ્યો, વધારે કહેશું તો આ તો આનું કાંઈ ઠેકાણું નહીં, તો કે ધારો કસ્ટડીમાં મૂકી દઉં છું, તો વધારે હેરાન થવું પડશે. તો ત્યાં પણ આપણે શાંત થઈ જાય છે. આવી બધી સ્વતંત્રતા જીવમાં છે. કહેવાની વાત એ છે, જીવમાં સ્વતંત્રતા છે, કરવો કે ન કરવો. પણ સામો માણસ ક્રોધ કરતો હોય તો એને આપણે ક્રોધમાંથી શાંત પાડવો એ આપણા હાથની વાત નથી. એ પડે ને નએ પડે. હા, આગળ કહ્યું ને, કોઈક ઘડીકમાં સમજી જાય, કોકને બહુ સમજાવીએ, કોકને ગમે એટલા સમજાવો, એટલે એ આપણા હાથની વાત નથી. પણ આપણે ક્રોધનો જવાબ આપવો કે કેમ, સામો ક્રોધ કરવો કે કેમ, એ આપણા હાથની વાત છે. સ્વતંત્ર છે, એના પ્રત્યેક ભાવ સ્વતંત્ર છે. એનું કર્મતંત્ર અને કર્મચરણા જુદી છે. ભાવ અનુસાર છે, ભાવ અનુસાર એની રચના થાય છે. હું પુનરાવૃત્તિ કરીને કહું છું કે એક ભાવ ને તેની કર્મચરણા જુદી છે, બીજો ભાવ જુદો, તેની કર્મરચના પણ જુદી, અને બધા માટે જવાબદાર આપણે એકલા. સમજાયું? આ બધાને જવાબદાર આપણે એકલા, કારણ કે આત્મા જ કરે છે. જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ, બસ આ સિદ્ધાંત છે. ચેતન કરે છે માટે થાય છે, ન કરે તો થાય નહીં, એ નિશ્ચિત છે. જેટલા ભાવ તેટલા કર્મો, એટલી જ કર્મની રચના, એટલી જ કર્મરચના, જેટલી કર્મરચના તેટલા તેના ફળ, અને તે ભોગવવાના કોણે, તો કઈ આપણે. આ માત્ર ભોગવવાનામાં આપણે પોતે, બીજું કોઈ નહીં, આપણે એકલાય. એના પછીના પારામાં કહે છે કે ભાઈ, ભાવની જે ત્રણ એની અવસ્થા છે એ બતાવે છે. શુભ ભાવ, અશુભ ભાવ અને શુદ્ધ ભાવ. શુભ ભાવ, અશુભ ભાવ, શુદ્ધ ભાવ, જેનાથી પોતાને અશાંતિ થાય અને અશાતા થાય. શું? જે ભાવ કરવાથી પોતાને અશાંતિ થાય અને અશાતા થાય, અને જે ભાવથી બીજાને પીડા અને દુઃખ થાય, તે અશુભ ભાવ. આ અશુભ ભાવ જેની અંદરમાં પોતે અને સામે બંનેને અશાંતિનું જ કારણ છે, એ છે અશુભ ભાવ. અને આ સામાન્ય બાબત છે, પરંતુ આ અશુભ ભાવના પણ ઘણા પ્રકાર છે. પ્રકાર તો સ્વાભાવિક છે કે એની પ્રકૃતિ અનુસાર ઘણા ઘણા પ્રકારો જોવા મળશે. અશુભ ભાવ, અશુભ ભાવ એટલે હિંસા, ચોરી, અસત્ય, દુરાચાર, પરિગ્રહ, ક્રોધ, ઈર્ષા, વર્ણવાદ. આપણે બીજું કંઈ પણ ન કરીએ, આપણે બીજું કંઈ પણ ન કહીએ, પણ એટલું જ બોલીએ કે હમણાં હમણાં બહુ ચકી ગયો છે, ભગવાન એને ઠેકાણે પાડે તો સારું. ઘણા લોકો ભગવાનને પ્રાર્થના કરે, હે ભગવાન આને ઠેકાણે પાડ. અરે આવું કામ તમે કોઈ બીજાને કહો તો ઠીક, પણ આ તું ભગવાનને કહે છે? ભગવાનને આવું કહેવાનું? તમારો ભાવ થયો. ભગવાનને તો કંઈ કરવાનું છે નહીં, પણ ભાવ આપણે કર્યો, કર્મ બંધ તો થઈ ગયા. ભગવાને આપણે કીધા પ્રમાણે કર્યું નહીં, કારણ કે આપણે કહીએ કે એને ઠેકાણે પડે કાંઈ ભાઈ, પણ ભગવાને એ કંઈ કરવાના નથી. એણે કર્યું નહીં તોય પરિણામ આવ્યું કોને? આપણને, કારણ કે ભાવ કર્યો ને. એ વાત કેવી છે? આ તમારો ભાવ થયો, તમે ભાવ કર્યો કે તરત રચના થઈ, અને રચના થાય એટલે પરિણામ ભોગવવું પડે. પરિણામ ભોગવતા ના આવડે તો નવા ભાવ પાછા ફરીને નવું ચક્ર ચાલુ. એ પરિણામ વખતે પાછા એ પણ ત્યારે પણ નિમિત્ત સામે સામે આવી ગયું, ભોગવતા ના આવડ્યા, વળી નવા નવા ભાવ, નવા કર્મ, વળી તે ભોગવવા પડે. અનંત કાળ આમ ચાલ્યો ગયો, અનંત કાળ ચાલ્યો ગયો. પ્રવચનમાં તમે કલાકથી વધારે ટાઈમ થાય તો ઘડિયાળ જોયા કરો, પ્રવચન ક્યારે પૂરું થાય. અહીં પ્રવચનમાં તો હજુ ટાઈમ જાય, પણ ધ્યાનમાં કેમ ટાઈમ જાય? પ્રવચનમાં તો હજુ કે છે સમય પસાર થયા, પણ ધ્યાનમાં પસાર કેમ થાય? પ્રશ્ન હોય પછી ધ્યાનની વાત તો પછી મારા સાહેબ કરશે, એ આપણે જોઈ લઈશું. પણ અહીંયા આપણને જે વાત કરી છે અને આ ગાથાનો જે વિશેષતા છે એ છે કર્મનું કારણ, અને પછી કાર્ય થવાનું છે. કારણ આપશું તો એ કારણ જાણી લીધું. કારણ શું છે? કે ભાવ. તો જીવ ભાવ, ભાવ તો કરવાનો છે, એના વગર રહેવાનો નથી. તો હવે શું કરવું? તો જીવને ભાવથી પણ બચવું હોય તો એના માટે એક જ, સ્વરૂપની અંદરમાં રમણતા કરતા જીવને આવડે, સ્વરૂપમાં લીનતા કરતા આવડે, પોતે પોતાના સ્વરૂપની અંદરમાં વિશેષ વિશેષ અભ્યાસથી અંદર જતો થાય, બહારમાં ઉપયોગ બને ત્યાં સુધી ન જાય, અને જેમ છતાંય જાય નિમિત્તાધીન થઈને, તો જલ્દી પાછો ખેંચી લે. આ આવડત અભ્યાસથી થાય, એ થાય ત્યારે આ વાતનો નિકાલ આવે. કારણ નહીં મળે તો કર્મ બંધાશે નહીં, બંધાશે નહીં તો ભોગવવાનો વારો નહીં આવે. આખો હિસાબ છે. આ મુક્તિનો માર્ગ આ પ્રકારે બતાવ્યો છે. અત્યારે આપણે આટલી વિચારણા પર રોકાશું. ભાઈથી વિશેષ સમજણ આપશે.
કોઈ પ્રશ્ન વિશેષ? ભાવ અને ઉપયોગમાં શું ફરક છે એ પ્રશ્ન છે. ઉપયોગ છે એ જીવની સત્તા છે. જીવની પાસે એક જ્ઞાન ગુણ અને બીજો દર્શન ગુણ. આ બંને ગુણ પર પદાર્થને જોવામાં અને જાણવાની અંદર આ એની સત્તા છે. એ જોવાની ને જાણવાની સત્તા, એ બંનેનો ઉપયોગ, એટલે એ જ્યારે ક્રિયાશીલ થાય છે ત્યારે એ શબ્દ એનો ઉપયોગ મૂકવામાં આવે છે કે આ પદાર્થને મારે જોવો હોય તો જોઈ શકું, તાકાત છે મારી, પણ મારે જાણવું છે તો હું તરત કહું, ઉપયોગ મૂકું કે ઓહો આ કયું પુસ્તક છે, આ તો આત્મસિદ્ધિનું પુસ્તક છે, આ મને ઉપયોગથી ખબર પડી. મારા દર્શન ગુણમાં તો આ ચોપડી છે એ મને ખબર પડી, સામાન્ય બોધ, જ્ઞાનબોધથી વિશેષ પ્રકારનું પુસ્તક છે એ ખબર પડે, પણ ઉપયોગ મૂક્યા વિના ખબર ન પડે. તો આપણા જ્ઞાન ગુણ અને દર્શન ગુણ એની ક્રિયાશીલતા જે છે, સક્રિયતા છે, એ જ્યારે જીવ એનો કરે છે બંનેની, ત્યારે એને ઉપયોગ મૂક્યો એમ કહેવાય છે. જ્ઞાની ઘણી વાતથી જાણકાર હોય પણ ઉપયોગ ન મૂકે તો એ ત્યારે એને બોલે નહીં કાંઈ. કે આપણે કહીએ કે કોઈ પણ ઘટના બને પછી જ્ઞાનીઓ ઉપયોગ મૂકે કે આ શા કારણે હશે. પ્રત્યક્ષ ઘટનાઓ એ આપણો સંસારીનો વિષય છે, પણ પરોક્ષ ઘટનાઓને પણ જ્ઞાની પોતાનો ઉપયોગ મૂકી, કેમ કે જ્ઞાનથી લોકાલોકના રૂપી અરૂપી બધા પરિબળો જાણી શકાય છે, એટલે તરત એને ખ્યાલ આવે છે. અને જ્ઞાનની શક્તિ તો ત્રિકાલા બાધિત છે, એટલે ગમે તે પ્રકારે ઉપયોગ મૂકે તો આ જીવને આ એનો પૂર્વકર્મ નડે છે એમ જ્ઞાની આપણને ઘણીવાર કહે. તો આ ઉપયોગ છે. અને ભાવ છે એ જીવની આત્માના પ્રદેશોમાં થતું કંપન છે. પણ જીવ ચૈતન્યમય હોવાને કારણે એ કંપન ચેતનામય છે, જડ નથી. ઉદાહરણ સરસ આપ્યું છે કે સિતાર ઉપર આંગળી ફરે છે ત્યારે સૂર નીકળે છે. એ આંગળી છે એની અંદર ચેતનતા છે, એટલે સૂર જુદા જુદા પ્રકારના એ તારમાંથી નીકળે છે. જુદા જુદા રાગોનું સર્જન થાય છે, સ્વર સંયોજનનું સર્જન થાય છે. તો આ ભાવ છે. હવે આ ભાવ એવી રીતે છે કે જ્યારે જીવ કોઈ પણ વ્યક્તિ, પદાર્થ, વસ્તુ, સંયોગો કે ઘટના એને જુએ છે, એને જાણે છે, ઉપયોગ મૂકે છે ઉપયોગપૂર્વક, ત્યારે એને એના આત્માના પ્રદેશોની અંદર કોઈ ને કોઈ પ્રકારનું કંપન થાય છે, ભાવ ઉત્પન્ન થાય છે. જો એક વસ્તુ છે, દાખલા તરીકે અહીંયા આ વસ્તુ પડી છે, મારો કાંઈ ઉપયોગ નથી, તો એના પ્રત્યે મને શું ભાવ થાય? પણ આ માઇક પ્રત્યે મારો ઉપયોગ છે તો ભાવ થાય છે કે આ સારું છે ખરાબ છે, જરાક બગડી ગયું તો તરત થાય છે આ તો બગડું કે ન બગડું, મારો ઉપયોગ નથી ત્યાં. ખ્યાલ આવે છે? જ્યારે ઉપયોગ હોય છે કોઈ પદાર્થ તરફ, વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, સંયોગો અને ઘટનાઓ જગતમાં બનતી, એના તરફ જ્યારે જીવને ઉપયોગ સહિતનું જોડાણ થાય એટલે તરત જ એના પ્રદેશોમાં કંપન થાય છે. એ કંપન થાય છે એને ભાવ કહેવાય છે. એ કંપનથી ના દ્વેષ થાય, રાગ થાય, ગમો થાય, અણગમો થાય, રતિ થાય, અરતિ થાય, ઇષ્ટપણાનો ભાવ આવે, અનિષ્ટપણાનો ભાવ આવે, અનેક પ્રકારના દ્વંદ્વાત્મક ભાવો થાય છે આત્માની અંદર. અને આ ભાવો થાય છે, બસ આ ભાવ છે એ ભાવ કર્મ થયું. આ પહેલી ક્રિયા એ કર્મ રૂપે આવી, આ ભાવ ક્રિયા. ભાવ ક્રિયાના પરિણામે, ભાવ કર્મના પરિણામે દ્રવ્ય કર્મ બંધાય છે. કેવો ભાવ હતો? જેવો ભાવ એવું કર્મનો બંધ સમયે સમયે પડા કરે છે. એટલી બધી સૂક્ષ્મ પ્રક્રિયા છે કે જીવને લક્ષમાં આવતું નથી કે મેં કોઈ પણ પદાર્થ પ્રત્યે જોયું, ઉપયોગથી જેવું, અને મારામાં એનો પ્રત્યાઘાત થયો, પ્રતિભાવ આવ્યો. શું આવ્યો? કે કામ અને એ વસ્તુ સાથે જોડાણ થયું અને કાં ન થયું. સાવ હું તટસ્થ રહી શકું છું એવી મારી સ્થિતિ નથી, કારણ કે અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, અવિરતિ છે, કષાય છે અને યોગ છે. આ પાંચ સાધનો સહિત હું છું અને સાધના નથી. ચૈતન્ય તત્વ પણ હું છું, આ પાંચેય વસ્તુ છે તો હું પોતે આત્મા છું કે નહીં? છું, પણ એની કોઈ સાધના નથી. એટલી સાધના કામ કરતી નથી. પણ આ જે કાંઈ મારું પોતાનું અજ્ઞાન છે, એ જન્ય જે કાંઈ આ કારણો છે એ ત્યાં વિદ્યમાન છે. અને ભાવ ઉત્પન્ન થયો. ભાવ ઉત્પન્ન થતાં કર્મ થાય છે. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં સૂત્ર આપ્યું કે જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. કે જેના સામે જોયું, વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, સંયોગ, ઘટના, એ તો જડ છે, પણ એની સાથે જોનાર કોણ? ચેતન. ભાવ ક્યાં થયા? ચેતનના પ્રદેશમાં થયા. માટે કે છે કે જો એને એ ન થાય તો કર્મ થાય નહીં. ભાવ કર્મ ન થાય તો દ્રવ્ય કર્મ કદાપી ઉત્પન્ન થઈ શકે નહીં. આખું આ પ્રકરણ પ્રવચન 76 ગાથા 102 એનો બીજો ભાગ છે. એનું શીર્ષક છે કર્મનું, કર્મબંધનું કારણ અને ઉપાય. કેવી રીતે આ કર્મબંધના કારણ, આ કર્મ થાય છે ક્યારથી, શરૂઆત કેવી રીતે થાય છે, કરનાર કોણ છે? તો આમાં આપણને જવાબ મળી જાય કે કર્મ કરનાર કોઈ ઈશ્વર નથી. કોણ કરનાર છે? પોતે જ કરતા છે. આત્માનું ત્રીજું પદ પકડાય છે કે પોતે જ પોતાના કર્મનો કરતા છે. આખો જૈન દર્શનનો જે સિદ્ધાંત છે કે કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. ભલભલા પંડિતો વિદ્વાનો આમાં ચક્રાવે ચડી ગયા છે. ઈશ્વર નો કરે તો કંઈ થાય નહીં. આવડું મોટું જગત, આવો લોકાલોક અને આટલા પદાર્થો અનંત, હવે આની અંદર આ આપણી વ્યક્તિની શું તાકાત? એટલે કંઈ ઈશ્વરને મૂક્યો છે. જૈન દર્શન સ્પષ્ટ કહે કે ચેતન ન કરે તો કર્મ ન થાય. કર્મ ન થાય તો જગત પણ એના માટેનું નથી, જેને કર્યા હશે એનું છે. આખું સંબંધનું જગત, સંયોગોનું જગત આપણું છે, એ સ્વતંત્ર છે. એ જેટલા આપણે ભાવ કર્યા છે એના પરિણામ રૂપે છે, એ સિવાયનું કાંઈ આપણું નથી. એટલે કહે છે કે આ જે છે કર્મ છે ને, એ કર્તાને અનુસરે છે. કર્મ છે એ કર્તાને અનુસરે છે. એ બીજે ક્યાંય જતા નથી, બીજા કોઈને લાગતા નથી, કોઈમાંથી આપણી તરફ આવતા પણ નથી. આ કર્મ છે એ તો જડ છે, એને તો એનું અનુસંધાન જ્યાં છે ત્યાં જ ખેંચાય. જેમ લોહચુંબક છે તો લોખંડની ભૂકી ખેંચાશે, લોખંડની ભૂકી જડ છે, એને કંઈ ત્યાં જવું એ ખબર નથી, પણ ચુંબકીય તત્વ જ્યાં છે એના તરફ એ આવે છે. તો આ જે ચેતનરૂપ ચુંબકીય તત્વ હોવાને કારણે ભાવથી એણે કર્યું, એટલે કર્મ જે બંધાયા રચના થઈ પૂદગલ પરમાણુમાં, કારમણ વર્ગણાના પરમાણુઓમાં, તો એ કર્મ ક્યાં ખેંચાય? પોતાના આત્મા તરફ ખેંચાય અને આવીને એને વળગે. જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જડતું, અને આ જીવ વીર્યની સ્ફૂર્ણા છે, આ બધી ભાવ થવા એ જીવ વીર્યની સ્ફૂર્ણા છે, એ ગ્રહણ કરે છે, આ જડને ગ્રહણ કરે છે. જડ આવીને પોતાની મેળે કોઈ ચોંટતા નથી, પણ જીવ ગ્રહણ કરે છે. એટલે કર્મનો બીજો સિદ્ધાંત છે કે જીવ પોતે કર્મ કરે છે અને જીવ કર્મને ગ્રહણ પણ કરે છે. બહુ સૂક્ષ્મ રીતે જો ગાથાઓના અર્થ સમજતા જઈએ તો આવું તત્વ, મેં કહ્યું કે કર્મ તત્વ બહુ ગહન છે, ગૂઢ છે, પણ વ્યવસ્થિત છે અને ચોક્કસ છે, નિયત છે. ગમે તેટલા જગતની અંદર યાંત્રિક સાધનોમાં ભૂલની સંભાવના છે, પરંતુ જ્ઞાનીઓ કહે છે અનંતકાળથી જે આ તંત્ર ચાલે છે, કર્મતંત્ર, ભાવનું તંત્ર, એના કારણે બંધાતા કર્મો અને એ કર્મની અંદર આ પ્રકૃતિ, પ્રદેશ, રસ અને અનુભાગ એ થઈને એ જે પરિણામ આપે છે, કર્મના ફળ આપે છે, એમાં ક્યાંય કોઈ ફેરફાર નથી. કેવા છે કે નિસર્ગની અંદર જેમ નિયમ છે કે લીંબોડીના બી વાવીએ તો ઝાડમાં કયું ફળ આવે? લીંબોડી, લીંબોડો થાય, બીજું શું થાય? આંબો થાય, કેરી આવે કોઈ દિવસ? માટી એકને એક છે, ખાતર એકને એક છે, પાણી એકને એક છે, પ્રકાશ એકને એક છે, માળી એકને એક છે, બધા માવજત કરનાર એની બધી સંયોગો જુઓ તો બધા એ જ છે, છતાં એક જ બગીચાની અંદર ફૂલ જુદા છે, ફળ જુદા છે, વૃક્ષ જુદા છે, પર્ણ જુદા છે. કેમ? સેના આધાર ઉપર જુદા થયા? બીજના આધાર ઉપર. બીજની જે શક્તિ છે, સંભાવના છે, એમ જીવનું ભાવ છે આ બીજ છે. તો પેલા ભાવ છે એ બીજ રૂપે છે, આ પકડાય છે. ભાવ છે એ સ્વતંત્ર છે, ભાવ છે એ સ્વતંત્ર છે. કોઈ પણ જીવ ભાવ કરવામાં પોતે સ્વતંત્ર છે. એટલે કેટલે સુધી છે કે એને એ સૂક્ષ્મ ભાવ કરવો, મંદ કરવો, તીવ્ર કરવો, એ એક કરવામાં પોતે સ્વતંત્ર છે. એટલે એના પળ પણ સ્વતંત્ર છે, પરિણામ પણ સ્વતંત્ર છે. જો આ જીવની સ્વતંત્રતા કીધી છે, આપણે જીવનો જ્યારે કહીએ છીએ સ્વરૂપ, ત્યારે એમાં એક વસ્તુ સરસ આવે છે કે પ્રત્યેક જીવ સ્વતંત્ર છે. જો આ વાત બેસી જાય તો આ સંબંધને કારણે જીવ સાથે જે માલિકીપણું આપણું જાગી ગયું છે કે આ મારો છોકરો છે, આ મારા સંબંધી છે, આ મારો નોકર છે, અને પછી તો એમ થાય કે જે હું કહું એ પ્રકારે બધું થવું જોઈએ, કરવું જોઈએ. જ્ઞાની કહે છે તું ભૂલી ગયો, તારી ઓળખાણ ભૂલી ગયો, એ સંયોગ છે. જીવ તો સ્વતંત્ર છે, કયો ભાવ કરવો એના પ્રમાણે ફળ થાય. એ બધામાં પ્રત્યેક જીવ સ્વતંત્ર છે. હવે જીવ સ્વતંત્ર છે એટલે જીવના ભાવોની અંદર પછી તારતમ્યપણું થાય છે, જે એ શેનાથી થાય છે કે સર્વપ્રથમ પ્રેમભાવ આવ્યો, દ્વેષભાવ આવ્યો, રતિભાવ આવ્યો, અરતિભાવ આવ્યો, ગમો થયો, અણગમો થયો. હવે એની અંદર એ ભાવ પછી એને વિચાર જાગે છે, સંગની છે. વિચાર આવ્યો એનો એટલે ભાવની કાં તો તીવ્રતા કરશે ને કાં મંદતા કરશે. ક્રોધ આવ્યો તો એ ક્રોધને નહીં, મને ક્રોધ ન ઘટે આ વિચાર થયો. ભાવ ક્રોધનો આવ્યો, અરતિ ભાવ થયો, દ્વેષ ભાવ થયો, કોઈ પણ નેગેટિવ ભાવ થયો. વિચાર એ નેગેટિવ ભાવને ફેરવી શકે કે હું અને એ જુદા છીએ, જ્ઞાતા અને જ્ઞેય જુદું છે, દ્રષ્ટા અને દ્રશ્ય જુદું છે. આ દ્રશ્યથી મને ભાવ થયો પણ એ દ્રશ્ય તો જુદું છે, ભાવ મારો છે. ભાવ મારો જેટલા પ્રમાણમાં તીવ્ર હશે તેટલા પ્રમાણમાં કર્મની તીવ્રતા થશે. એનો અનુભાગ કર્મની તીવ્રતા મારા ભાવના અનુપાતમાં થશે અને મારા ભાવની તીવ્રતા થવાનું કારણ મારો વિચાર, એ જુદો છે. જો ત્યાં સદવિચાર આવ્યો, બોધનો વિચાર આવ્યો, કોઈ સદગુરુની વાતની, કોઈ તીર્થંકરનું તત્વ એ વિચારમાં આવ્યો તો ભાવની મંદતા થશે, અશુભ ભાવની મંદતા થશે, એ શુભમાં પરિવર્તિત થશે. અને પરિવર્તિત થતાં થતાં જો તદ્દન દ્રશ્યથી દ્રષ્ટા જુદો જેમ જેમ થતો જશે તેમ તેમ અંતર્મુખ થતા શુદ્ધ ભાવ થશે કે એ તો મારાથી સાવ જુદું છે. આ એને વિચારનું બળ જેવું, એટલું બધું વિચારનું બળ હતું કે મૂળ ભાવ એકદમ નેગેટિવ થયો હતો. એ ભાવ જો આગળ વધ્યો તો ઘણા માઠા પરિણામ આપત. એટલે અહીંયા પરમાર્થ માર્ગમાં એક બીજું સૂત્ર બહુ સરસ આવ્યું છે. આપણે કહીએ કે જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે પણ ભોગવવામાં નથી, એવું આપણું સ્ટેટમેન્ટ છે. જો હવે પરમાર્થ ઉપર ચાલો, આ સંસારનો વ્યવહાર કે તું કર્મ કરવામાં સ્વતંત્ર છો, ભોગવવામાં નહીં. તે બાંધા છે એટલે તારે ભોગવવા જ પડશે, આમાંથી કોઈ છટકી શકે નહીં. એટલે કોઈ પણ જીવને સાંત્વના આપવી હોય તો આપણી પાસે તૈયાર શસ્ત્ર છે કે તું દુઃખી થાસ એનું કારણ તારા કર્મ છે. ભાઈ તું કર્મ કર, ત્યારે જોયું ત્યારે પાછું વાળીને તે જોયું નહોતું. યશોભાઈજી મહારાજે સરસ પંક્તિ મૂકી છે કે બંધ સમય જીવ ચેતીએ રે ઉદયે શો સંતાપ. અરે બંધ કર્યા ત્યારે ચેત્યો નહીં, જાગૃત થયો નહીં, અને હવે ઉદય થાય ત્યારે સંતાપ કરે છે. તું કોના છે? આ શું ઉદયમાં આવ્યું છે? આ દુઃખ કોની કેના થકી મળે છે તને? હવે પરમાર્થનો વિચાર સૂક્ષ્મતાથી કરો. અહીંયા મુનિશ્રીએ મૂક્યો છે પણ એ પકડવો જરા કાકરો થાય. એક એક કર્મ ભોગવતા આવડવું જોઈએ. જો કર્મ ભોગવતા નહીં આવડે તો નવા ભાવો થશે અને નવા કર્મ બંધાશે. એનું બીજ પાછું નાખશો, એકના 21 મોરીમાં કરશો. એક ભોગવતા ભોગવતા બીજા 21 બાંધી લેશો. કેમ કે બાંધતી વખતે જાગીને જીવો એમ શબ્દ પ્રયોગ મૂક્યો છે. જાગીને જીવો, જાગીને જીવો એટલે મારું જે કંઈ થઈ રહ્યું છે એ મારી પૂર્વના અજ્ઞાનની ભૂલના કારણે છે અથવા મારા આવા નકારાત્મક વિચારને કારણે છે. જો હું આત્માને કેન્દ્રમાં રાખીને વિચાર કરું તો હું એનાથી જુદો છું. એ જે ઉદયમાં આવ્યા છે તે અજ્ઞાનજન્ય પરિસ્થિતિના કારણે બંધાયેલા કર્મો ઉદયમાં આવ્યા છે, ભોગવાશે. જ્ઞાનથી કર્મ ભોગવાય છે અને અજ્ઞાનથી પણ ભોગવાય છે. વેદન વધારે ક્યાં થાય? અજ્ઞાનથી. જો આત્મવિચારમાં લીન થાય, સ્વરૂપમાં લીન થાય, તો વેદના ઘટે કે વધે? પરમ તત્વના વિચારની અંદર લીન થાય, એની સાથે કદાચ જોડાણ થઈ જાય પોતાના ભાવનું. કોઈ સરસ મજાના ભગવાનનું સ્મરણ થાય, નામ સ્મરણ થાય, સ્તુતિ સ્મરણ થાય, જાપ સ્મરણ થાય, અને એની અંદર જીવ લીન થાય, તો વેદના તે સમયે છે કે નહીં? છે, પણ શાંત થઈ ગઈ તો પ્રદેશ ઉદય ચાલે છે. ત્યાં પ્રદેશ ઉદય ચાલે છે એટલે કર્મ કર્મનું કામ તો કરે જ છે, અને એનું સ્થિતિ છે ત્યારે એ વયા જશે. પણ વિપાક ઉદય નથી. વિપાક ઉદયમાં ઉદયની સાથે સુખે દુઃખે એ ભોગતા બને છે. ભોગતા બનવું એટલે સુખમાં સુખી થવું અને દુઃખમાં દુઃખી થવું, આને કહેવાય ભોગતા. આપણે પદાર્થ છે ખાવા બેસીએ છીએ, એ ખાઈએ છીએ કે ભોગવીએ છીએ? શું કામ? કે એક એક કોડીએ કોડીએ ભાવ કરીએ છીએ, મજા આવી, ટેસ્ટ છે, સ્વાદ બહુ સરસ છે, અથવા તો આની ઉણપ છે, ગળપણ ઓછું છે, ખટાશ ઓછી છે, બરોબર નથી થયું, કાચું રહી ગયું છે, આ ભોગતાપણો છે. જ્ઞાની કોળીઓ મોઢામાં મૂકે છે, ભોગતાપણો નથી. એમ કર્મને ભોગવા કે કર્મને જાણવા, વેદવા. વેદન એટલે જેવા સેવા જાણવા, ગરમીને ગરમ જાણે, ખટાશને ખટાશ જાણે, પણ ભોગવતો નથી. એની અંદર એને મીઠાશ નથી, એની અંદર એની એકાગ્રતા નથી, એની અંદર એની તદાકારપણું નથી, એનું તદ્રુપપણું નથી. એ નથી જાણતો એમ નહીં. સમદર્શિતા શબ્દ ખ્યાલ છે જ્ઞાનીનો? મૂઢ નથી, જેમ છે તેમ, છતાં એને રાગ દ્વેષના પરિણામ. આને સમદર્શી કહેવાય, સમદર્શી પણ છે. જળ ચેતનનો વિવેક છે કે એ પદાર્થ છે એ જળ છે, અને એને જાણનારો છે એ ચેતન છે. તો જ્ઞાની કર્મને ભોગવતા નથી, પણ કર્મને વેદે છે. આ સ્વતંત્રતા, વ્યવહારની સ્વતંત્રતા આપણે સમજીએ છીએ કે કર્મ કરવામાં તું સ્વતંત્ર છો, પણ ભોગવવામાં નથી, એટલે તને છોડશે નહીં. હવે કર્મના ફળ તારે ભોગવવા જ પડશે. એ આપણે કોને કહીએ છીએ? જીવ જે અવસ્થામાં છે એ અવસ્થામાં એને કહીએ છીએ. કે કૈરા ત્યારે તું અજ્ઞાની હતો, અને ઉદયમાં આવ્યા ત્યારે પણ તું અજ્ઞાની છે. હવે રાડારડી કર્મા, હવે ભોગવી લે, કારણ કે આ કર્મ તને બીજા કોઈએ આપ્યા. એમ સમાધાન મળે. પણ જ્ઞાનીને કોણ કહેવા જાય? જંગલમાં અરણીમાં એકાંતમાં તપ કરતો હોય અને કોઈ ઉપસર્ગ આવે તો ભગવાન મહાવીરને કોણ ઉપદેશ આપવા આવે? ઉભારીઓ ખીલા ઠોકાય છે ને, સહન કરો, તમે જ ભોગવા, તમે જ કહી રહ્યા છો, કોણ કહેવા જાય? પણ જ્ઞાની ત્યારે પોતાની જ્ઞાન તત્વ જ જાગૃત. જ્ઞાની જાગતો જીવે છે, આપણે ઊંઘતા જાગીએ છીએ. આપણે અત્યારે આત્માની દ્રષ્ટિએ ઊંઘતા છે અને જાગીએ છીએ. એટલે જ્ઞાની કહે છે કે આ આપણું અત્યારે જાગવું છે એ પણ સ્વપ્ન છે. સમજાય છે વાત? ઘણી વાર આવે છે આવી કે સ્વપ્ન દશા અને જાગૃત દશા અજ્ઞાનીની બે સમાન છે. સ્વપ્ન દશા અને જાગૃત દશા, એ કહે છે કે હું ભિખારી હતો એ સાચું, કે રાજા છું એ સાચું. રાજા છું એ તો મારી જાગૃત દશા છે. જ્ઞાની કહે છે કે જો ઓલું સાચું તો આ સાચું, તો કે ઓલું તો ખોટું જ છે. તો આ એ જેથી સમજાશે કે અત્યારે વર્તમાન જીવાતી અવસ્થા એ પણ એક સ્વપ્ન છે. તે સ્વપ્ન દશાથી રહિત મારું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં સમ્યકત્વને પામે. હવે વાત વાંચવી બહુ ગમે, બોલવી બહુ ગમે, કડકડાટ પત્ર છે મને રોજ બોલવાનો, મારે તો નિયમ છે, બહુ સારું. સ્વપ્ન દશા ટળે ને, એનું ભાન પણ ન થાય કે હું અત્યારે કરું છું એ સ્વપ્નું જ છે, ઓલું સપનું આંખ ઉઘડી એટલે ગયું અને આ સપનું આંખ બંધ થશે એટલે આ સપનું પૂરું થશે. 60 વર્ષનું, 70 વર્ષનું, 50 વર્ષનું, 80 વર્ષનું આ સપનું ચાલે છે. આને મને આમ કર્યું, આને મને આમ કર્યું, મેં આને આમ કર્યું, આ બધું સપનાનો વ્યવહાર છે. જેમ સપનાનો વ્યવહાર રાત્રે સપનું આવ્યું ને બધો વ્યવહાર ખોટો છે, એમ અત્યારે જાગતા થતો વ્યવહાર, અનુભવાતો વ્યવહાર એ પણ ખોટો છે. હવે આ વાત ક્યારે પકડવી, કેવી રીતે પકડવી? તો એ કહે છે કે એને ભાવ સ્વતંત્ર છે, આત્મા સ્વતંત્ર છે, ભાવ આત્માનો છે, પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે, કર્મ કરવામાં સ્વતંત્ર છે, એમ ભોગવવામાં પણ સ્વતંત્ર છે. પણ આપણે એ ભૂમિકામાં નથી, બટલી ભૂમિકામાં છે કે કરવામાં સ્વતંત્ર છીએ પણ ભોગવવામાં નથી. એટલે આપણે કંઈ શું કહી કહી રહ્યા, ભોગવવા પડે ભાઈ, ભોગવવા પડે, પણ તું ધાર તો ન ભોગવ, ભોગવની જાણ કરો. પણ એ તો કે જેના મારે ભોગવવા જ છે, હવે એનું શું કરું? આને કોઈ રોકી શકે છે? આનો કોઈ ઉપાય નથી. જાગતાને જગાડી શકાય નહીં, ઊંઘતાને જગાડી શકાય. હવે આપણામાં એક ભ્રમણા છે કે હું બધું જાણું છું, મને બધી ખબર છે. હવે આને કોણ જગાડે? જેને બધી ખબર હોય એને કોણ ખબર પાડે? કેમ કે જેટલું સાંભળે ત્યારે શું વિચાર કરે, ઠીક છે બોલ્યા કરી, હું તો બધું જાણું છું, મને બધી ખબર છે. આવું તમે કેટલું વાંચ્યું છે ને કેટલું સાંભળ્યું છે, એટલું જ નહીં પણ કેટલાયને સંભળાયું છે. હવે આને ક્યાં પકડવો, આનો આરોવારો ક્યાં છે? ભાવ સ્વતંત્ર છે, આત્મા સ્વતંત્ર છે, પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે. સંયોગોથી ગમે તે રીતે જોડાયેલો હોય, સંબંધથી જોડાયેલો હોય, સંઘથી જોડાયેલો હોય, સંઘ સંયોગ અને સંબંધ એક એક ગતિમાં એક એક દેહમાં ફર્યા જ કરે છે, પલટાયા જ કરે છે. 14 રાજલોકની અંદર ગતિના પરિભ્રમણ, યોનિના પરિભ્રમણ, સંબંધોના પરિભ્રમણ આ ચાલ્યા જ કરે છે, પણ જીવ સ્વતંત્ર છે. જેદી એને પોતાની સ્વતંત્રતાનું ભાન થશે અને સ્વતંત્રપણે ભાન થયા પછી પોતાના ગુણોના આધારે સ્વતંત્ર વર્તવાનું શરૂ કરશે, એની સાધના છે. કે હવે હું સંયોગોના દબાણથી વર્તન નથી કરતો, સંઘના કારણે નથી કરતો, સંબંધના કારણે નથી કરતો, હું તો આત્મા છું. ભાવ કરવા કે ન કરવા એ મારી પોતાની સ્વતંત્રતા, કર્મ બાંધવા કે ન બાંધવા એ પણ મારી સ્વતંત્રતા છે, અને કર્મ ભોગવવા કે ન ભોગવવા એ પણ મારી સ્વતંત્રતા છે. હું જાણીશ, અજ્ઞાનથી બંધાયેલા કર્મો મને ઉદયમાં આવ્યા એ જાણીશ, એ મારો ગુણ છે, પણ ભોગવવું એ મારું કર્તવ્ય નથી, એ મારું અજ્ઞાન છે, એ ગુણ નથી, એ જ્ઞાન નથી. કર્મને ભોગવવું એ જ્ઞાન નથી, એ પ્રક્રિયા અજ્ઞાનની છે, પણ જાણવું એને વેદવું એ મારું જ્ઞાન છે. તો આ સાધના છે, આ સાધના છે. અને આ સાધનાનું સૂત્ર મુનિશ્રીએ બહુ સરસ આપ્યું છે કે જાગીને જીવો, તમે જાગતા જીવો, ઊંઘતા નહીં. કૃપાળુ દેવે એને 6 પદના પત્રમાં સ્વપ્ન દશા કીધી છે, અનાદિ સ્વપ્ન દશા છે. અનાદિથી જીવ અનેક જીવ જન્મ મરણ કરતા હોવા છતાં હજુ ઊંઘતો જ છે, સ્વપ્ન દશામાં જ છે. એની ગતિ બદલાય, એની યોની બદલાય, એના દેહ બદલાય, એના સંયોગો બદલાય, એના સંબંધો બદલાય, એના સંગ બદલાય, પણ એ તો સ્વપ્ન દશામાં જ છે. એ પોતાની દશામાં તો ત્યારે આવે કે જ્યારે ગુણના આધાર ઉપર જીવતો થાય. અત્યારે એ ગુણના આધાર ઉપર કર્મ બાંધતો છે અને પછી જ્યારે એ પોતે જાગૃત થાય છે જ્ઞાનીના બોધથી, જેને પોતાના આત્માનું, આત્માની સત્તાનું, આત્માની શક્તિનું, આત્માના ગુણોનું ભાન થાય છે, ત્યારે ગુણોના આધાર ઉપર જીવવાનો પ્રયત્ન કરે છે, ત્યારથી એનું વાસ્તવિક જીવન શરૂ થાય છે. અને આ જેથી ભાન થવું એને કહેવાય છે સમ્યક દર્શન. પોતાના સ્વતંત્ર આત્મ તત્વની પ્રતીતિ થવી, અંશે પણ અનુભવ થવો અથવા શ્રદ્ધામાં અનુભવ આવવો. પેલું સંકેત કયો, બીજું કયો, ત્રીજું કયો, પણ હું આત્મા છું એટલે કે આ જ્ઞેયથી ભિન્ન છું, આ દ્રશ્યથી ભિન્ન છું, સંબંધોથી ભિન્ન છું, સંગથી ભિન્ન છું, સંયોગોથી ભિન્ન છું, આ બધા ફોર્સિસથી ચાલનારો હું નથી. મારે ન ચાલવું હોય તો મારે સ્વતંત્ર મારા ભાવથી હું ચાલી શકીશ. આ બધાની વચ્ચે રહેવા છતાં, હું મારા સ્વતંત્ર ભાવપણે ચાલી શકીશ. કર્મનો ઉદય ગમે તેવો આકરો હોય, ગમે તેવો ક્લિષ્ટ હોય, તો પણ એ ઉદય મને હવે અસર ન કરે અને નવા કર્મો હવે ન બંધાય. અને આવી તત્વજ્ઞાનની સૂક્ષ્મતાને જીવતા જાગતા બતાવનાર કોઈ હોય તો એ આપણો આ સત્પુરુષ છે, જેણે કહ્યું કે 10 વર્ષે રે ધારા ઉલસી મટ્યો ઉદય. કર્મ કેવા ઉદયમાં આવ્યા હતા? પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, ધડ ઉપર માથું રહેવું દુષ્કર છે. આવી સ્થિતિની અંદર એને કર્મ ખપાયવા કે નવા બાંધા? કર્મનો ગર્વ મિટાવી દીધો, કર્મમાં રહીને, મોહના ઘરમાં રહીને મોહને માર્યો, કર્મની સાથે જીવીને કર્મ સમાપ્ત કર્યા. 10 વર્ષ સુધી મુંબઈની અંદર રહ્યા અને આવા કર્મો ગ્રહસ્થિપણાના, વ્યાપારના, વ્યવહારના, બધા વ્યવહાર કાર્ય પ્રપંચ કરતાં કરતાં કર્મ ખપાયવા, એકે માથે ઘણો બોજો હતો અને હવે શેષ રહી ગયો, કારણ કે આયુષ્ય ખૂટી ગયું. આ આયુષ્યની વધઘટ થઈ શકતી નથી. જો આયુષ્ય હોત તો આ ચૈતન્ય શેષ રહેલા કર્મોને પણ ખતમ કરી શકત. કૃપાળુ દેવના જીવનનો જો અભ્યાસ કરીએ, બરોબર વિચાર કરીએ, ત્યારે આ પુરુષ કર્મની વચ્ચે કર્મ ખપાવનાર તરીકે, એને કર્મનો ગર્વ મિટાવી દીધો, એવું એનું જીવન. એટલે કહે છે કે હવે અવશેષ બાકી છે, અને અવશેષ બાકી છે તો ચૈતન્ય પોતે પોતાના ભાવથી જીવે છે, પોતાના ભાવની તાકાત ઉપરથી. તો ભાવની તાકાત જાગૃત થઈ ગઈ છે આત્માની અંદર, સંકેતનો ગુણ જાગૃત થઈ જાય અને એ શ્રદ્ધા બરોબર ટકી જાય તો ભલે દેહ બદલાય, ભાવ બદલાય, આત્માની શક્તિ બદલાય નહીં. તો આગળની શક્તિ શેના ઉપયોગ થાય? બાંધવામાં કે છોડવામાં? છોડવામાં. તેથી દેહ એક જ ધારીને, તો કે અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રહે, ભલે રહ્યો, એક દેહ ધારણ કરવો પડશે, બીજું શું? જે દેહથી કર્મનો ગર્વ ટાળ્યો છે એ દેહ પૂરો થઈ ગયો, હવે નવો દેહ ધારણ કરવો પડે, કરશું. કોણ કરશે? આત્મા કરશે. એની શક્તિ ગઈ નથી ને તો દેહ ભલે ને આવે? દેહ આવશે તો પણ કર્મ બંધાશે નહીં. યોગ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કસાય ને યોગ, યોગ છે એ કર્મબંધનું એક કારણ છે. અને દેહ ધારણ કરવા છે અને કે અમે કર્મથી છૂટા થઈ જશું, તો જ્ઞાનીઓનો દેહ કર્મને ખપાવવા માટે હોય છે, અજ્ઞાનીઓનો દેહ કર્મને બાંધવા માટે. મહાત્મા બે જ કારણે દેહ ધારણ કરે છે, એક તો પોતાના શેષ રહેલા કર્મો કપાવવા અને જગતનું. એ જીવીને પોતાનું તો કલ્યાણ કરે જ છે, પણ અન્ય જીવોનું પણ કલ્યાણ કરે છે. અદ્ભુત વાત કર્મતંત્રની ગ્રંથોના ગ્રંથો વાંચતા સમજાય નહીં, પકડમાં ન આવે, ગૂંચાઈ જવાય, દસ્ત ન સૂજે અને શું કરવું શું નહીં એની બદલે મુનિશ્રીએ એટલી કૃપા કરી છે. કૃપાળુદેવની ગાથાઓ એવી છે કે ગાથાઓની અંદર આ બધા રહસ્યો સહેજે 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 નીકળતા જાય. મતિ વિશુદ્ધ જોઈએ, ચિત્તની વિશુદ્ધિ રાખવી અને કેનાર પુરુષ પ્રત્યે અનહદ ભક્તિ જોઈએ. સાક્ષાત પરમાત્મા બોલી રહ્યા છે, પ્રભુ મારો કેવો પુણ્યનો ઉદય છે કે હું તીર્થંકરની વાણીથી વંચિત રહી ગયો તો આ કાળમાં મને તીર્થંકર ફરીથી કૃપાળુદેવના રૂપની અંદર આવી અને એ જ સનાતન અનંતા જ્ઞાનીઓને જે કહેવું છે એ જ કહે છે. જે આત્મસિદ્ધિનો મારો સ્વાધ્યાય છે એ એમ જ કહે છે કે નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર. અમે જે કંઈ વાત કરીએ છીએ એ કોઈ અમારી છે કોઈ જુદી છે આવું માનશો નહીં. અનંતા જ્ઞાનીઓ, અનંત કાળમાં થયેલા અનંતા જ્ઞાનીઓનો નિશ્ચય રૂપે જે વાત છે એટલે મંથન કર્યા પછી જે નિષ્કર્ષ કાઢ્યો છે એ અમે તમને કહીએ છીએ. એવી અદ્ભુત આપણે વિચારણામાં અત્યારે છીએ. તો આજની આપણી વિચારણામાં ભાવ કર્મનું કારણ છે. ભાવ અજ્ઞાન અને જ્ઞાન, જ્ઞાનની તીવ્રતા તરમ્યતા જેટલી વધતી જાય એટલા ભાવની શુદ્ધિ વધતી જાય. અત્યારે જે ભાવ છે અશુદ્ધ છે એટલે પર સાથે આપણે જોડાઈ જઈએ છીએ. ઓલું ભિન્નતા ભાષે એટલે કીધું ને કે દ્રશ્યથી જેટલા પ્રમાણમાં દ્રષ્ટા જુદો થતો જાય, જ્ઞેયથી જેટલા પ્રમાણમાં જુદો થતો જાય તેટલા પ્રમાણમાં એ શુદ્ધ ભાવમાં છે. જ્ઞાન જ્ઞાન આધારિત છે અને જ્ઞાન આ જ પ્રગટ ગુણ, આ જ મુખ્ય ગુણ, આ જ એને બીજા પદાર્થથી જુદો પાડનાર જો કોઈ તત્વ હોય તો જ્ઞાન. બાકી જગતમાં કોઈને જ્ઞાન નથી, જીવ સિવાય કોઈની પાસે જ્ઞાન નથી. આવી વિચારણા કરી જરા અંદર જેને કહીને થોડુંક અંતર્મુખ થઈને વિચારણા કરવી, સ્વને કેન્દ્રમાં રાખીને વિચારણા કરવી. હું આત્મા છું, જ્ઞાન ગુણથી જાય ત્યારે તરત જ હું આત્મા છું. એટલે આ બધા સંબંધો સંસાર સાથેના એ અલ્પકાલિક છે, એ સાયોગિક છે, શાશ્વત નથી, એ નિત્ય નથી. આ અનિત્ય ક્ષણભંગુર સંસાર છે અને હું ધ્રુવ સ્વરૂપે એવો આત્મા છું. આવો વિચાર થતાં અંદરથી બળ જાગશે, પોતાના વિચારથી જ બળ જાગશે. જેટલું અંતર્મુખ થઈને વિચાર કરશે એટલું આત્મબળ વધારે ને વધારે સુદૃઢ થશે અને જેટલું આત્માનું બળ સુદૃઢ થશે એટલો એનો ભાવ વિશુદ્ધ થશે. એ પછી કર્મ બાંધશે તો ઓછા બાંધશે, બાંધશે તો પણ મંદ બાંધશે, શિથિલ બાંધશે કે પછી એનો પશ્ચાતાપનો આલોચનાનો અને ક્ષમાપનાનો ભાવ કરશે ને ત્યારે ઓલા કર્મબંધ સરી પડશે, એની તરત નિર્જરા થશે. કેમકે એ આત્માની સાથે ચીટકી રહેવાની એની તાકાત નથી. એટલે છેલ્લે આપણે આની અંદર આવ્યું કે પુરુષાર્થ કરો. આજે આજના સ્વાધ્યાયમાં શું કામ પુરુષાર્થ કરો? સિદ્ધાંતને પકડી લઈએ કે કર્મ ગમે તેટલા પાવરફુલ છે તો પણ જડ છે, એની શક્તિ જડત્વથી મર્યાદિત છે. સ્ફૂર્ણા નથી, પ્રેરણા નથી, કોઈ ગણતરી નથી, આને આમ કરી નાખવું એવું કાંઈ એની પાસે નથી. એ જેમ છે જેમ ચાવી દીધેલું રમકડું છે અને ચેતન છે એની શક્તિ અમાપ છે, અચિંત્ય છે. પુરુષાર્થ ચેતન કરી શકે છે, જડ નહીં. ભલે ગમે તેવા તારા કારમાં કર્મો હોય, એવા એવા લોકોના કર્મવાળા ચરિત્રનું આપણે જોવામાં આવે છે કે આવા બધા કર્મો પણ ઘડીના છઠ્ઠા ભાગમાં નાશ કરી નાખ્યા. ક્યારે થયા? પુરુષાર્થ ઉપાડ્યો, ચૈતન્ય આધારિત પુરુષાર્થ, આત્મ આધારિત પુરુષાર્થ, પોતાના ગુણ આધારિત પુરુષાર્થ. એટલે કહ્યું પુરુષાર્થ. કૃપાળુદેવે કહ્યું કે જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ સત્યના આધાર ઉપર રહીને પુરુષાર્થ કરો. આપણે શરીરના આધાર ઉપર પુરુષાર્થ કરીએ છીએ, મારી તાકાત કેટલી, મારું બળ કેટલું, મારા પૈસા કેટલા, મારા સંયોગો કેટલા, મારી ઓળખાણ કેટલી. આપણા પુરુષાર્થનો આધાર બધો બાહ્ય સંયોગો છે. હું ધારું એ કરી શકું, ગમે તેને રોકી શકું, આ બધું તારો પુરુષાર્થ છે. એ બધું અજ્ઞાનજન્ય છે, અસત આધારિત છે, સત આધારિત નથી. હજી તને જ્ઞાનીનું આ વચન સમજાયું નથી કે કરો સત્ય પુરુષાર્થ, સત્યને આધારિત પુરુષાર્થ કર. એ અચિંત્ય અને અમાપ છે, એની આગળ આ જડની કોઈ શક્તિ કામ નહીં કરી શકે. વિશેષ અવસરે ઓમ.